તારીખ 18/12/1994 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
એટલે જો કઠણાઈ ના આવે તો ખરેખર એને પરમાત્માની ભક્તિ નથી થઈ. પરમાત્માની ભક્તિ વાળાને તો કૃષ્ણ આવવી જોઈએ અને આવે એના અભિપ્રાયનો આવો પ્રકાર હોવો જોઈએ. ઠીક, આ દુનિયાથી પહેલેથી ખોટી વાત છે. આખા આખી દુનિયાથી વાત એનું કારણ છે કે દુનિયા આખી સંસાર માર્ગે ચાલે છે અને આ તો દુનિયા ચૂંટી હોય ને. સાધના આરાધના વિશેષ પ્રકારે પોતાના પરિણામને આગળ લઈ જવા માંગે છે એ સંસાર પરિણામથી તો ખસ્ત જવા છે. સંસાર પરિણામથી કરશે એને પ્રતિકૂળતા તો આવવાની છે, કઠણ તો આવવાની છે. તો કે એ પ્રકારે આવતું હોય તો ભલે આવે, પણ તેથી કરીને હું મારા માર્ગથી વિચલિત થઈને માર્ગ છોડી દઉં એમ કંઈ બની શકે. કઠણાઈને મુશ્કેલીને કોઈ એટલું સ્થાન મોક્ષું જીવ ન આપે પોતાના જીવનમાં કે જેથી પોતાના માર્ગને મોક્ષના માર્ગે જ્ઞાનીના માર્ગે જેને ચાલુ છે એવા મોક્ષને સંયોગની મુખ્યતા એટલી ન થવી જોઈએ. અહીંયા પૈસાના વિયોગની મુખ્યતા એટલી ન થવી જોઈએ કે જેથી કરીને એ પોતાના પરિણામને આત્માને નુકસાન કરે. આત્મિક નુકસાન મોટું કે આર્થિક નુકસાન મોટું, અથવા તો સંસારના સંગ પ્રસંગનું નુકસાન મોટું કે આત્મનું નુકસાન થાય તે મોટું, બસ આટલી તુલના કરતા આવે તો બચી જાય. જો આટલી તુલના કરતા ના આવે તો ડૂબી જાય. ચક્રવર્તી થાય તો ફસાય નહીં, વાત તો હું ક્ષમે છે. અને જો વિચાર દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો સાતમી નાર કહેવાય કેટલો ફસાય કેટલો ફસાય. મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તીનું સ્થાન સાતમી તરફનું છે. આ ચોવીસમાં બાર ચક્રવર્તી થાય, ચોવીસ ચેતંકર થાય અને બાર ચક્રવર્તી થાય, નવ નારદ થાય એવી રીતે ત્રેસઠ કલાક આપણું છે. એમાં આ ચોવીસમાં બાર ચક્રવર્તી છે અને બે મિથ્યા દ્રષ્ટિ છે. બાકી દસ ચક્રવર્તી છે, ભરત આદિ ચક્રવર્તી ત્રણ તો ચેતંકર હતા, સત્યના સંતના થવના એવા દસ ચક્રવર્તી છે એ સમ્યક દ્રષ્ટિ હતા જે મોક્ષમાં પણ બધા રહ્યા નથી, દેવલોકમાં મોક્ષમાં બધા. મિથ્યા દ્રષ્ટિ બે છે, સુભમ ચક્રવર્તી અને ભ્રમદત્ત ચક્રવર્તી, અને બંને સાત મહિના બધા આ પરિસ્થિતિ. કેમ કે એવું પોતાના બધી પૂછવા જે જીવના પરિણામ અનુકૂળતા પાછળ આત્મ ધ્યાનરૂપ હોય એને અનુકૂળતા પૂર્વ પુણ્યના ઉદય મળે છે. વર્તમાન આત્મ ધ્યાનને કારણે કોઈને મળતી નથી. આત્મધ્યાન તો પાપ બનવું કારણ છે, પણ પૂર્વ પુણ્યના ઉદય અનુકૂળતા આવી પડે તો એટલો ફસાય, એટલો એનો રસ રેડાય, એનાથી અધોગતિના પરિણામ સિવાય બીજું કાંઈ થતું નથી. હવે એ નુકસાનને સમજવું ગણવું છે કે નાના મોટા પ્રસંગમાં આગું પાછું થાય એને ગણવું છે. હવે શું થઈ ગયું તો થઈ થઈને કઠણાઈમાં શું થઈ ગયું? આત્માનો નાશ થઈ જશે, આત્માના કોઈ ગુણનો નાશ થઈ જશે, તો પછી અશાંતિ શું કરવા લાગે? ત્યારે મારામાંથી કંઈક જતું નથી તો મારે અશાંતિ શા કરાવી? કોઈ કારણ નથી. કલ્પના કરીને દુઃખી થાય છે, બીજું કાંઈ નથી. એવા લાભ નુકસાનના પ્રસંગો જીવને અનંતવા આથી અનંત ગુણા થયા, આવા થયા આથી અનંત ગુણા પણ થયા. અત્યારે એનું હું શું ફળ છે એ કહ્યું એના કે વર્ગ ખરું, ભૂતકાળમાં જે કઈ થયું એનું લાગે વર્ગ ખરું, તો પછી સ્વપ્ન જેવા આ સંસારને કેટલું તારે માનતું જેવું છે. ઘણી માહિતી વિચારી જશે, સપનું પૂરું થઈ જશે, વાર નહીં લાગે. અને જો ઉંમર કેટલી કેટલી જલ્દી જતી થઈ જાય છે. આજે 50-60-70 વટાવી ગયા તો સપનાની જરૂર પૂરું થઈ છે. એને એટલું વજન ન દેવું જોઈએ કે જેથી આત્માને નુકસાન થાય, આત્માની ગતિ અધોગતિ થઈ જાય, એવા પ્રકારમાં મનુષ્ય જીવન બચવું જોઈએ.
આર્થિક પ્રતિકૂળતા હોય કે માન સન્માન આદિની પ્રતિકૂળતા હોય કે
પ્રતિકૂળ પણ આત્માને શું લાગે વધે છે, કોઈ માન આપે એટલે આત્મા પુષ્ટ થઈ જાય, કોઈ અપમાન કરે એટલે આત્મામાંથી કંઈક ખોળખા પણ ઊભી થઈ જાય છે, કઈ લેવા દેવા નથી. પ્રકાશ ફૂલ તો કોઈ ફૂલ જંગલ મેં હો યા વાન બાગ મેં, ઉસકો કોઈ સિંહ હો યા બત્સિંહ હો, ઉસકી કિંમત ઓર સુંદરતા સુગંધ હો હૈ સો હૈ, ઉસમે કોઈ બનાવટી ઉતરી નહીં. જળ કો ભી ઉતના હૈ તો હમ તો ચેતન હૈ, કે જળ સે ગયે બીતે. જળ કો ભી દરકાર નહીં હૈ, જો ફૂલ હૈ હમકો કોઈ સુનતા હૈ કે નહીં સુનતા હૈ, જળ કી દરકાર નહીં પડતા હૈ. और अपेक्षा रखने चाहे मान की चाहे पैसों की, ये देवता के सिवा और क्या चीज है, ये देवता के सिवा और क्या कुछ चीज नहीं है. अथवा तो જાણીને પરમાત્માની ઈચ્છાઓ માયા તેવી કૃષ્ણએ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. ભગવાનની ઈચ્છાને માયા કહેતી છે, ભગવાનની ઈચ્છા હોતી નથી કે ભગવાનની માયા હોતી નથી, પણ આની મનમાં એમને તે શ્રદ્ધા આપે એટલે એમની શૈલીથી સમજાવે છે, એમની પદ્ધતિથી સમજાવે છે. ગોપાલ કે ભગવાનની ઈચ્છા છે એ માયા છે અને તમને કૃષ્ણએ મોકલવાની ઉપયોગી માને છે, નહીં તો ભગવાનના ભક્તને તો એ કૃષ્ણએ મોકલે તે, અને તો એ ભગવાન પાસે એ ભક્ત આવે નહીં તો સંસાર ફસાય. ભગવાન એને ફસાવા ન દે, પોતાને માયા મોકલે ત્યારે થોડો કૃષ્ણ એમાં રાખતો પિતર નકામો ફસાઈ જશે, બિચારો દુઃખી થઈ જશે. ફસાઈ જશે તો બિચારો દુઃખી થઈ જશે, એના કરતા એને અત્યારે ભલે થોડું કઠણ લાગે, અત્યારે વસવું લાગે, પણ પરિણામે સમૂહ થઈ જશે, વસવું થઈ સમૂહ થઈ જશે. એટલે એમ છે કે મોક્ષને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે તો એને એ ભગવાનને પ્રસાદી સમજીને માથે ચડાવી, ભગવાનને પ્રસાદીનો અનાદર થાય ખરો કે ન થાય, તો એ ભગવાનને પ્રસાદી સમજીને એને માથે ચડાવી. કે ચાલો આપણે એક મારી પરીક્ષાનો કાળ આવ્યો છે, અત્યાર સુધી મેં જેટલું કાંઈ પ્રાપ્ત કર્યું છે એનો પરીક્ષાકાળ, પરીક્ષા કાળમાં મૂંઝાવાની જરૂર હોય, કોણ મૂંઝાય કોઈ કોઈ મૂંઝાય. નિશાળમાં પરીક્ષાના પેપર લખતી વખતે પ્રશ્ન પેપર આત્માની મૂંઝાય પણ કોઈ કોઈ મૂંઝાય, જે થોક નથી હોશિયાર છે તો મૂંઝાવાની જરૂર નથી.
સર્દી માથે ચડાય તો પ્રસન્નતા થાય.
હા પ્રસન્નતા થાય. અનાદર કરે તો અપરાધ થાય. અનાદર કરે તો અપરાધ થાય. જરૂર વિધેયી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથા તેમ નથી. જનક વિધેયી મહારાજા અને શ્રી કૃષ્ણ ત્રણ ખંડના અર્ધ ચક્રી જેને કહે છે, છ ખંડના કરીને ચક્રવર્તી જે છે વાસુદેવ છે એ અર્ધ ચક્રી હોય છે, ત્રણ ખંડી હોય છે. પોતાઓ એમને નથી. એટલે મારે વિસ્મરણ થયું લાગે છે, લાગે કે કાર્ય મારા ભાઈનું વિસ્મરણ થયું હશે, પણ એમનું થી જ્ઞાની પુષ્પો હતા કે કઈ અનુકૂળતામાં ફસાણા હતા. તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિશે કાંઈ પત્ર કહેવું યોગ્ય નથી. તેમ અષ્ટ મહાસિદ્ધિ અને નવવૃદ્ધિ પણ તેમને હતી તે પ્રસિદ્ધ છે. તેથી અનુકૂળતા તેલુગુ સુધીના નહીં હતા, પણ કેટલી પ્રતિકૂળતા એ વિશે આ તમારે ચર્ચા યોગ્ય નથી. કેમ કે તમે કદાચ નહીં સમજો એ વાત, એ વાત પ્રતિકૂળતા નથી. તથાપિ અને મહાત્મા કૃષ્ણની જનક વિદેહીની કૃષ્ણાઈ વિશે કાંઈ અત્રે કહેવું યોગ્ય નથી, કારણ કે તે અપ્રગટ નથી. બધા જાણે એ નહોતી, પણ એની ચર્ચા અત્યારે કરવા યોગ્ય નથી. અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કૃષ્ણાઈ તો પ્રગટ છે. આખી દ્વારકા સળી સળગી અને બધું રાગ થઈ ગઈ આખી દ્વારકા, અને ખાલી પોતે ભાગી નીકળ્યા દ્વારકા છોડીને. એ કઠણાઈ પ્રસિદ્ધ છે. સાથે ખાવાનું પીવાનું સુવાની કોઈ વ્યવસ્થા નથી. છ ખંડના ધનતા પુણ્ય પૂરા થયા છે, પુણ્યનો ઉદય પૂરો થઈ ગયો. પાણી પીવાની વ્યવસ્થા નથી. રસ્તા આવતા આવતા થાકી ગયા. મિત્ર દર કેટલું હોય વાસુદેવમાં ચાલી શકે એવી સ્થિતિ ન રહી. હવે હું અહીંયા સુઈ જાઉં છું, મારા માટે ક્યાંયથી પાણી નહીં આવે, હું અહીંયા સૂતો છું. એવી પરિસ્થિતિમાં એમને જે આત્મામાં સ્થિરતા રાખી એ વિચારવા યોગ્ય છે. એક સાથે બધું સ્વાહા થઈ ગયું એવું છે. પ્રતિકૂળતા છે. કુટુંબ પરિવાર પ્રાણીઓ બાપ મા પુત્રો પરિવાર બધું સાફ થઈ ગયું. રાજધાની આખી સાફ થઈ ગઈ. મા બાપને બચાવી નથી. અને કોઈ પણ જાતની વ્યવસ્થા વિના ચાલી નીકળ્યા. પાણીની તરસ લાગે તો પાણીની વ્યવસ્થા નથી. છ ખુલ્લા ધણીને પાણીને તરસ લાગે તો પાણી ભરે નહીં. જો જ્ઞાન ન હોય તો પરિણામ કેટલા બગડી જાય કે અરે રે પાણી પીવું છે, પાણી વિના મળતું નથી. મારે આટલા પણ નહીં આપણે મારે બધું કે આ કૃષ્ણ ભાવમાં સ્થિર થાય. આવતી ચોવીસમાં ચોવીસમાં તેરમાં તીર્થંકર છે. આ બધું સિકંદર ભગવાન નિર્વાણમાં પધારશે. આ વખતે શ્રીકૃષ્ણ ભગવાન તીર્થંકર પ્રમાણે એક અલગ શંકા છે. તેમની અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ છે. તથાપિ કઠણાઈ તો પ્રકારત જ હતી અને હોવી જોઈએ. ઠીક, કઠણાઈ તો હોવી જોઈએ, આવી એ ઘટે છે. ઠીક, અહીંયા મુમુક્ષુજીવે પોતાની યોગ્યતા અનુસાર પુરુષાર્થ કરવાની વિશેષ તક માને છે. જ્યારે જ્યારે સુપાત્ર મુમુક્ષુજીવને પ્રતિકૂળતાના પ્રસંગો ઉભા થાય ત્યારે પ્રતિકૂળતાના પ્રસંગોમાં ખેંચાઈ ગઈ પરિણામને બગાડે એવી મુમુક્ષ સુપાત્ર જીવને ઉલટાના પરિણામ એ વખતે ઉજ્જવળ થાય. ગમે તેવા પ્રસંગમાં ઉજ્જવળ આત્માઓનો ના પરિણામ સ્વતઃ વૈરાગ્યમાં ઝંપલાયું એ છે. અનુકૂળતા આવે તો પણ વૈરાગ્ય અને પ્રતિકૂળતા આવે તો પણ વૈરાગ્ય ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ ગમે તે પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલા હોય છે. તથાપિ કૃષ્ણએ તો ઘટાડો હોવી જોઈએ. એ કૃષ્ણએ માયાની છે અને પરમાત્માના લક્ષ્મી તો એ શરણાય છે. એ કૃષ્ણાય છે તો સંસારના પ્રસંગને માયાની છે. પરમાત્માના લક્ષ્ય જોવામાં આવે તો એ શરણાય છે, કૃષ્ણાય નથી પણ સરખાય છે. એ પ્રતિકૂળતા અનુકૂળતા અંતરંગમાં થઈ પડે છે. અંતર પરિણામના લક્ષ્ય જોવું જોઈએ, જરૂરી છે, હોવી જોઈએ અને એ પોતાને લાભનું કારણ હોવાથી એ સરળાય છે. અને એમ જ હો અને એમ જ હો એટલે તમારે પ્રતિકૂળતાથી ગભરાવાની કે કોઈ પ્રતિકૂળતાથી ગભરાવાની જરૂર. કોઈ રાજાએ વિકટ કરીને પરમાત્માનું સાધન કર્યું અન્ય બધી મારી પ્રશ્ન એક રાજા હતો. એને જંગલમાં જઈને તપસ્યા કરી અને પરમાત્માના સાક્ષાત્કાર કરવા માટે તપ કર્યું અને બે ધારે રૂપી પરમાત્માએ તેને દર્શન પરમાત્મા હાજર થયા. આટલી બધી તારે તપશ્ચર્યા છે મારે આવ્યા વગર અને વર માગવા કહ્યું વર કે વરદાન ભાગ તારે તપશ્ચર્યા છે ખુશ છું તારે જે માગી રાજાએ શું માગ્યું કે છે રાજાએ માગ્યું કે હે ભગવાન આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. આજે મને તે રાજપાટ આપો મને અનુકૂળતાઓ આપી મેં તમે એમ કેમ નતો તમારી આપણે ઠીક છે એમ કેમ કરું આપણે રાજા નથી એટલે દ્રષ્ટાંત આપણને લાગુ ન પડે પણ વેપારમાં કમાણી થાય અને ઠીક છે એમ લાગે ત્યાં તો મીઠાશ આવે ને રસ પડે છે. રાજા કે તમે મને આ રાજની લક્ષ્મી આપી છે એ યોગ્ય નથી આવું નહોતું કરવું. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પરમાત્માને શું ક્યારે બોલાય છે. હે પરમાત્મા તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચ વિષયના સાધન રૂપે જ રાજલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ગમે. સ્વપ્નાનું પણ આપે છે કે હું રાજા છું. કોઈ સ્વપ્નગ્રહનો આવતા આવો કે હું રાજા છું તો તમારી કૃપા હોય તો આવી કૃપા કરો કે સ્વપ્ને પણ મને રાજ ન હોય સ્વપ્ને પણ મને અનુકૂળતા ન હોય. કેમ કે એનાથી પંચ વિષયના સાધન સિવાય બીજું શું થાય છે પદભૂતિમાં દેવા સિવાય બીજું શું એવું વરદાન આપ. જો તારા તારી કૃપા હોય તો મને એવું વરદાન છે ને દુનિયાથી બીજી જાય છે અલ્ટી વાત છે કે જે પરમાત્મા દિગ્ગ થઈ જઈને તથાસ્તુ કે સદા ઉભે થયા પરમાત્માનો પોતા નાશ કરે છે, છે તો બરાબર કહેવાનું તાત્પર્ય એવું છે કે એ જ યોગ્ય છે. અનુકૂળતાની વાંછા એ આત્માને મૂર્છા છોડાવવા માટે એની દવા શું કરવી એનો પણ વિચાર કરવા યોગ્ય છે. કેમ કે હવે તો વાત સામે આવે છે, દીદી ઝેર પીધું દીદી નહોતા કરતા પીધું, હવે જયારે વિષય સામે આવ્યો છે ત્યારે એની ઝેર કેમ ઉતારવું, ઇન્ટોક્સિકેશન થઈ જાય છે ને, કેમ ઉતારવું અને હવે ઝેર કેમ પીવું એનો ઉપાય કરવા યોગ્ય છે. કહેવાનો આશય એવો છે કે હેમન યોગ્ય છે, કઠણાય ને સરળાય, એને તો ભગવાન સરખું છે, એને આ સારું છે આ ખરાબ છે એ તો જગતમાં બધા એમ જ કરે છે, મોક્ષ થઈને એને શું ફેરફાર કર્યો એને માટે તો એ સરખું હોવું જોઈએ. એને માટે આ ઠીક છે ને આ ઠીક છે એ વાત મોક્ષ ને યોગ્ય પોતાનો આત્મા સરખા છે કેવી રીતે, તો પોતાનો આત્મા ઉદયથી તો ભીન છે, પછી ઉદયને કારણે રોગના રોવાનો અર્થ શું છે? આમ તો બધું ઠીક છે પણ આટલી જરા તકલીફ છે, બીજું બધું આમ છે પણ જરા આ તકલીફ છે. રોગના એટલે શું? રોવા માટેનું ગીત, રોતા રોતા ગીત ગાય એટલે રોગ રોકે છે. બધા રોગના રોતા હોય છે, ઉપાધિ એમાં આ કાળમાં તો ઉપાધિ સિવાય બીજું કઈ છે ઉદયથી ભિન્ન પડીને આત્મકલ્યાણનું સાધન કરવું એ કરવા યોગ્ય છે. આ ઠીક ને આ ઠીક ને આ મને માથા જાતાથી દૂર થઈને બધું જોવું કરીને મુખ્યપણે અનંતકાળે રુદ્ર જેવા મનુષ્ય ગુણનો સદુપયોગ કરી લેવા જેવો ખરેખર આવી તક નહીં મળે. જૈન કુળ નહીં મળે, જૈન ધર્મ નહીં મળે, મિથ્યા દ્રષ્ટિ મળે મનુષ્ય પોતે ભગે તેની જ મજા, તો હવે પણ પ્રતિબિંબ મજા એટલે તો માયાચાર ખાતા ખોટા ઘણા કરવા આવે એને પ્રતિબિંબ વધ્યા છે. છૂટકો અને ભલે કરોડો ઉદ્યોગપતિ હોય જાય ક્યાંય નો ક્યાંય છે પત્તો લાગે નહીં, એટલે છે પૂછવા જાય ભણો મળે ક્યાં તે ક્યાં જો આ પરિસ્થિતિ એનો સદુપયોગ કરી લેવાયો છે. સમય થોડો છે, કામ ઘણું છે એમ સમજીને ચપટ કરવા દીધી છે. કઠણાય ને સરળાય, શાતા ને અશાતા એ ભગવત ભક્તને એટલે મોક્ષને છે, ભગવાનના ભક્તને તો એ કથના છે. અને બધી કઠણાય ને અશાતા તો વિશેષ અનુકૂળ છે, કઠણાય આવે પ્રતિકૂળતા આવે ધંધામાં ખોટ જાય અને શરીરમાં રોગ થાય તો એ તો વધારે અનુકૂળ છે, અનુકૂળ છે એમને એ વિશેષ અનુકૂળ છે. ઠીક, ગણિત જ જુદું છે આ કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શન રૂપ નથી, પછી ત્યાં માયા આવી નથી એટલે એને કઈ તકલીફ પડશે. ત્યારે તરત બધું દેખાશે, જે છે એ વસ્તુનું સ્વરૂપ દેખાશે કે આ એક પરમાણુ ને પર્યાયમાં ફેરફાર કરવાનો આ આપણો અધિકાર. આપને તો એ વાર્તા જાણવા પણ છે, શું લખે છે આપને મારું લખું છે, બીજા કોઈ સામાન્ય માણસ લખતા હોય તો મને એટલું ન લાગે છે, પણ આપ તો આ વાત જાણો છો, સારી રીતે સમજો છો. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી કારણ નથી એમ ઉમતો હોય તો તેનું કારણ એ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિષ્ઠ હો. ઠીક, ક્યાંથી શીખાડ, કેવી શીખાડ, દુઃખી થાય તો કુટુંબના દુઃખે સુખી થાય તે પણ મોક્ષને યોગ્ય. પોતાને તો આ વાત થોડી સમજાવે છે કે મને કઈ વાંધો નથી, પણ કુટુંબમાં બધા રાજી રહીએ ને એમ એ લોકો મારા કરતા એવું કઈ ના કરે, એ લોકો મને પૂછતા મને એ સુખી થાય એવું જોઈએ, એની વ્યવસ્થા મારા મારા થઈ ગયું એટલે મારી ફરજ પૂરી થાય. આત્મા ભલે હતો બધે ભલે, હું પોતે ભલે હતો બધે ભલે, એમને બધાને આપણે બધી સરસ વ્યવસ્થા કરીને આવીએ લઈએ અથવા નિવૃત્ત થઈએ તો વ્યાજબી છે, આપણું ફરજ તો પૂરું થાય. પાગલ છે પાગલ, બીજું કાંઈ પોતાનું અહિત સાથે માત્ર કુટુંબના સભ્ય લડા દેવા દુઃખ દુઃખતા છે, બીજું કાંઈ એટલે એમ છે કે કુટુંબાદિકને વિશે કઠણાઈ હોય એ લોકોને પ્રતિકૂળતા આવે એવું જો તમને વિકલ્પમાં રહેતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્માએ ચાહીને તમને એવી વધારે ખરાબ પરિસ્થિતિમાં મૂક્યા છે, એટલા માટે મૂક્યા છે કે કુટુંબ પ્રત્યે પણ તમારો સ્નેહ તમારો રાગ એ ઘટાડવા માટે આવું જોયો ને કુટુંબ પ્રતિબંધ છોડાવવા માટે આ પ્રતિકૂળતા આવે છે તે યોગ્ય છે, આ આવવી જરૂરી હતી, આવવી જોઈએ, નહીંતર આ કુટુંબ પ્રતિબંધ છૂટે નહીં, જ્ઞાન દશા પ્રાપ્ત. તમને તો મોક્ષ માર્ગમાં લઈ જવા માટે આ પ્રતિકૂળતા આવે છે, સારું થયું આવે છે એમ કે છે. આ પ્રતિકૂળતા મારફત પરમાત્મા તમને એમ કહે છે, સાંભળો છો, આ પ્રસંગ મોકલીને પરમાત્મા તમને એમ કહે છે કે તમારા તમે તમારા કુટુંબ પ્રત્યે નિષ્ણ હો. નિષ્ણ એટલે રાગ છોડો, રાગ છોડો એટલે દ્વેષ કરો એમ નહીં, રાગ છોડો. ઠીક છે, એ પણ જગતમાં પરિભ્રમણ કરનારા જીવો છે, યોગાનું યોગે અત્યારે એકબીજાના સંયોગમાં છે, આથી વધારે કાંઈ નથી. જે સપણ છે તે સાચા નથી પણ જૂઠા છે એમ છે, એ સાચા નથી કહેવા માત્ર છે, એને સાચા માની અને આ જીવે પોતાનું નુકસાન કરવામાં ખામી રાખી નથી, કાઠિયાવાડી ભાષામાં માથું કરવામાં મના રાખી નથી, પોતાનો બગાડ કર્યો છે. તમે તમારા કુટુંબ પ્રત્યે નિષ્ણેહ આ તો સુભાષભાઈ ને તો બધા જ લાગુ પડે છે. તેના પ્રત્યે દ્વેષ કરીને તેના પ્રત્યે સંભાવી છે. ઠીક છે, પરિવર્તન કરતા એ આવી ચડ્યા છે. એમના પરાવર્ત પ્રમાણે જે બધું હોશિ છે, મારે એના ખાતર મારે મારા આત્માને નુકસાન કરવું એ જરા પણ યોગ્ય. તેના પ્રત્યે સંભાવે છે, પ્રતિબંધ રહીત થા અને તે કુટુંબ તમારું છે એમ માનો. ઠીક, તે કુટુંબ તમારું છે એમ માનો. મારું કોઈ નથી, પુત્ર પરિવાર મારો નથી, વૈરા છકડા કોઈ મારા નથી, મા બાપ કોઈ મારા નથી, મારા ભાઈ બહેન કોઈ મારા કોઈ મારે છે નહીં. હું એક આત્મા છું કે મારે કોઈ એવું હોય શકે આમ છે. ગ્રહસ્થ દશામાં મુમુક્ષુ આ કિરણને લીધા પછી જ્ઞાની થાય છે, અને એ જ્ઞાની થાય ત્યારે ગ્રહસ્થ દશામાં આત્માનું સ્થિર લઈ શકે છે. પછી પુરુષાર્થ વધારે ને વિતરાકતા વધારે ને પછી મુનિ થાય છે. ત્યાગ તો પછી આવે છે, સાચો ત્યાગ. પહેલી આટલી કેળવણી બધા સંયોગોની વચ્ચે તમારી પાસે ચીજ ન હોય ને એની ઈચ્છા ન થાય એ તો બહુ મામૂલી વાત છે, પણ સામે ચીજ હોય ને તમારી ઈચ્છા ન થાય એની અંદર તાકાત કરી છે, એની અંદર પુરુષાર્થ. અને એ જૈન ધર્મના ધર્મ પ્રાપ્તિના ક્રમમાં એ વાત છે. જૈન દર્શનમાં જૈન ધર્મની પ્રાપ્તિના ક્રમમાં એ વાત છે કે પદાર્થની વચમાં રહીને પદાર્થ પ્રત્યેના પરિણામ છો સંભાવી થાય. હું નામ માત્ર છો, જ્ઞેય માત્ર છે, બધા જ જ્ઞેય માત્ર છે. કોઈ સારા છે, કોઈ ખરાબ છે, કોઈ મારા છે, કોઈ મારકા છે, એમ દેખાતો નથી. નહીં માત્ર સંભાવી થાવ તો પરિણામમાં નુકસાન નહીં થાય, નહીં તો કેટલું બગડી જશે એનો હિસાબ કાઢવો બહુ
મુશ્કેલ.
પ્રયાસ
અગર કુટુંબ કે મતલબ એના જનો સે સંભાવ રહેને કા પ્રયત્ન કરેગા તો ઉસકા પ્રતિબંધ દૂર હોને કી સંભાવના નહીં. जैसे कुटुंब वालों के प्रति जो वो हमारे मार्ग में हम इस मार्ग में चलते हैं और अवरोध खड़ा करते हैं, तो अगर हम उनके प्रति संभावी रह करके उनके प्रति सॉफ्ट कॉर्नर रखते हैं तो क्या हमारा प्रतिबंध दृढ़ होने की संभावना नहीं है?
हमारे कुटुंब के प्रति संभावी रह करके सॉफ्ट कॉर्नर रखे, वो बात हो ही नहीं સંભાવ ને સોફ્ટ કોર્નર કહે છે. આયા સોફ્ટ કોર્નર ને સંભાવ કહે છે. આપકો પ્રશ્ન ભી ગડબડ હૈ.
નહીં, હમ લોગો કા તો એસે હી ચલતા હૈ કે સોફ્ટ કોર્નર રખના
વહી ચલતા હૈ, તો આપકો ગડબડ ચલતા હૈ
કે સોફ્ટ કોર્નર રખ કર કે ઓર હે ના કરે કોઈ ભી કામ કો સંભાવ કો રખે.
સોફ્ટ કોર્નર કે સાથ સંભાવ હૈ તો આયા કહાં સે?
તો સંભાવ કા સ્વરૂપ ક્યા
હૈ? સોફ્ટ કોર્નર વહી રાગ હૈ, સંભાવ
કહે. સંભાવ ક્યાં લેના?
સંભાવ મેં અપનત્વ છોડ દેના. મેરે કોઈ ભાઈ બહેન હૈ, ન કોઈ મા બાપ હૈ, ન કોઈ પુત્ર પરિવાર હૈ, ન કોઈ પતિ પત્ની હૈ.
ઘર
સે નિકલ ચુકા. કોઈ અચ્છી બાત હૈ, અગર ઘર સે નિકાલતે હૈ તો વો તો બડી અચ્છી બાત હૈ, પ્રતિબંધ છૂટ જાયેગા. દેશ સે મત જાના. राजी होकर के जाना, क्या नाराज होकर के नहीं करना, ये सब गाली शिक्षा है। घर से कोई निकालता है तो निकल जाना, वो शिक्षा तो लौकिक के अनुसार तो बराबर नहीं है। लेकिन एक दफे तैयारी तो करो, क्या होता है पता चल जाएगा ना? कितने पानी में कौन है ना? इसका पता निकल जाएगा, क्योंकि वो तो बेचारे बेचारे माया में पड़े हैं, वो कैसे छोड़ सकेगा। मनुष्य में वो ताकत है, उन लोगों में तो ताकत है, वो कैसे छोड़ सकेगा। उनको तो मम्मत रही, इसलिए द्वेष से बोलता है। कोई राक्षस धर्म हो तो द्वेष से बोलता है, वो कोई त्याग थोड़ी नहीं कर सकता है, नहीं कर सकता। ज्यादा मम्मत तो ऐसा होता है,
सेल्फिश न लड़े
कभी,
स्वार्थ
से जैन धर्म मतलब ही कहेंगे, मतलब मैंने प्रयोजन अपना प्रयोजन की सिद्धि करना ही है धर्म है। स्वार्थ की बात नहीं, लेकिन वो पारमार्थिक स्वार्थ है, सांसारिक स्वार्थ नहीं है। स्वार्थ स्वार्थ में अंतर है। स्व मैंने स्वयं, अर्थ माने प्रयोजन, स्वयं का प्रयोजन की सिद्धि करने की बात है। तो दूसरे को तो नुकसान होगा कि नहीं होगा, तो हम प्रश्न उठाते हैं। ये मार्ग स्वतः कल्याणकारक है, हमारा भी कल्याण होता है और हमारे निमित्त से दूसरे का भी कल्याण ये होता है। जो स्वयं का कल्याण साधता है, इसके निमित्त से दूसरे का कल्याण कभी होता ही नहीं, क्योंकि धर्मात्मा में दूसरे का अकल्याण होने का निमित्त होता ही नहीं, रहता ही नहीं, मिट जाता है। तो ये डरने की आवश्यकता नहीं है कि हमारा से दूसरे का अकल्याण हो जाएगा, ऐसा नहीं बनेगा। समझदार होंगे तो मार्ग पर आ जाएंगे, ना समझ होंगे होंगे तो वैसे ही भटकते रहे हैं, भटकते रहेंगे, हम क्या करें। जिसको ईश्वर भटकाना चाहते हैं, इसको हम कैसे तारेंगे, इसकी हुनारी ऐसी है, हम क्या कर सकते हैं। अगर योग्यता वाले होते हैं तो थोड़े में ज्यादा समझ जाते हैं। लेकिन हमको कोई घर से निकाल दे, ठीक, तो हमारे अनुकूलताएं सब मिट जाएगी, ऐसा भय तो नहीं है ना? हमको सब सुख देते हैं, अनुकूलताएं देते हैं, अनुकूलताएं मिल रही है, घर से निकल जाएंगे तो फिर कहाँ जाएंगे, कैसे रहेंगे, सब प्रकार की प्रतिकूलताएं आ जाएंगी, फिर क्या करेंगे है? रोटी मिलेगी कि नहीं मिलेगी, अरे भगवान तुझे तेरे आत्मा का भरोसा करना है, तुम्हें का भी नहीं है, ये तो अन्य तत्व है, अपना भरोसा है। उनकी तो दरकार नहीं करने वाले को रिद्धि सिद्धि तो इसके चरण में आती है। जिसको आत्मा के स्वरूप पे सावधानी होकर के अनुभव हुआ, उन्हें तो बेचारा इसके चरण में ऐसे पूछ लाता है, लेकिन वो सामने देखने वाला नहीं है। रिद्धि सिद्धि पकवा होते उत्कृष्ट व उत्कृष्ट, उत्कृष्ट व उत्कृष्ट संयम, उत्कृष्ट व उत्कृष्ट व्रत, उत्कृष्ट व उत्कृष्ट नियम, થાય છે એવા શુદ્ધો યોગને નમસ્કાર. એક શુદ્ધો યોગમાં બધો સમય જાય છે, બધા તો બધા પુનમન ના કારણ છે. શુદ્ધો યોગ તો એનાથી ક્યાંય ઉત્તર નથી, આપણને કાંઈ નથી.
किसी को अगर अल्पीश आता है तो सत्पुरुष का अनुग्रह.
अल्प साता भी जगत में किसी को है तो ये सत्पुरुष का अनुग्रह है. लेकिन वो साता कैसे कि जिसमें असाता नहीं हो ऐसे साता तो सत्तर उसके अनुग्रह बिना किसी को भी थी. इसीलिए जो रुदिगत पुण्य है वो बात हम नहीं करते हैं, वो साता के बाद नहीं करते. सत्पुरुष के योग में जो आया बात नहीं है. अनंत काल के परिक्रमण करते हुए जीव को सत्पुरुष का योग हुआ और आत्मजोग रूप अंतर्भेद जागृति में आया, आत्मजोग बना, तो उनको भले ही आत्मा की शांति अंदर से नहीं प्रकट हुई लेकिन एक शाखा प्रकट हो जाएगी जो सत्पुरुष के अनुग्रह से होती है. उसको असाता नहीं होगी, एक ऐसी परिस्थिति बनती है उसकी उसका नाम उल्लेख है. और ये आत्मजोग बनता है उसको पता चलता है कि मेरे में शांति क्या चलती है और हालत में वो शांति चलती रहती है. ये सब तो उसका अनुग्रह है.
जिसके ऊपर तीन लोग के नाक का हाथ हो वो किसकी दरकार करे.
ठीक. संसार में कहवाय છે જેને અજારા સો અંદર ફરતો હોય તો એને કોણ પરેશાન કરે છે, અથવા જેને રામ રાખે એને કોણ જાગે. સંસારમાં આપણે તો બોલાય છે તો જેના ઉપર તીન લોક કા નાથ કા હાથ હૈ રહા હૈ ઉસકો કિસકે દરકાર હૈ. જેને તો પરમાત્મા હૈ, તીન લોક કા નાથ હૈ, ઉસકો કિસકે દરકાર હૈ.
वो दीनता नहीं करता, वो दीनता नहीं करता.
दीनता तो गरीब करता है, श्रीमंत कभी दीनता करता नहीं है. हमारी गरीब आई चली गई, मानसिक गरीब आई वो दीनता करते हैं, चाहे कितने भी पैसे हो लेकिन मानसिक गरीब हो तो आशा अपेक्षा में दीनता होती रहती है, आशा अपेक्षा स्वयं दीनता होती है. जिसको कुछ नहीं चाहिए वो राजा हो जाता है. हमको कुछ नहीं चाहिए, हम हमारे आत्मा में नहीं, बस हमको कोई दीनता नहीं रहती. वो कुटुंब तुम्हारा है ऐसा मत मानो, और प्रारब्ध योग से ऐसा मानने में आता है એવો પ્રારબ્ધ ને કારણે કુટુંબમાં પોતાપણું મનાય છે. એ પોતાપણું ટાળવા માટે આ કઠણાઈને મોકલી છે. તમારું પોતાપણું કુટુંબ કુટુંબ પ્રતિબંધ બતાવવા માટે આ પ્રશ્ન ઉભો થયો છે. જે પ્રકાર છે તમારી તૈયારી કુટુંબ પ્રતિબંધ કરવાની છે, પાક ચાલ્યા રસ્તે પાછળ અટકવાનું થોડું અલ્પ કારણ છે. તમે સમજદાર છો, વાત તમારા જાણવામાં છે, તમે થોડા પુરુષાર્થ માટે સૂત્રો આપો છો. એમ કે જે સુપાત્ર છે, જાણે છે, સમજે છે, થોડા પુરુષાર્થ માટે શું કરવા રાખે છે, જીવ અનંત વાર આ રીતે પાછો પડેલો છે. આત્મકલ્યાણ આવે છે, કઈક સમજે છે, આત્મકલ્યાણ કરવા તૈયાર થાય છે, પણ કઈક આવા પ્રતિબંધ આવીને ઉભાયેલા હોય છે. એ પોતાના પ્રતિબંધને પુરુષાર્થ ચિંતાને કારણે તોડી શકતો નથી, પાછો લઈ જાય છે. કોઈ પાછો સંશય માટે કે લઈ જાય છે, પછી ન જાણે કેટલા જન્મ મરણ કરે છે, ફરી પાછો કોઈ સંતોષના ચરણમાં આવે છે. જો એક વાર પુરુષાર્થ ફરવીને આગળ વધી જાય, પ્રતિબંધ છોડી નાખે, તો એનું કાંઈ જવાનું નથી. પ્રાપ્ત થવાનું તો સિદ્ધગત છે, પણ એમ કઈ જવાનું નથી. શું ગુવાવાનું છે એટલું વિચારવાનું છે. પ્રતિબંધ કુટુંબાને પ્રતિબંધ છોડતા ગુમાવાનું છે, ત્યારે પ્રતિબંધ છોડતા પ્રાપ્ત કરવાનું છે. આટલો હિસાબ આવડે એના માટે એક આંબો સહેલો છે, નહીતર આખો બોજો એ પ્રતિબંધની નીચે એટલો આવે તો પોતે દબાઈ જાય. દબાઈ જાય કે ક્યાં દબાઈને ચાલ્યો જાય એનો ઠેકાણો. એટલે થોડા મહિના તત્વો ઉપરથી તમામ મોક્ષ જરૂરી પોતાના પ્રતિબંધનો વિચાર કરવો જોઈએ છે. તાત્પર્ય તો આ છે, જેની જે પ્રકારનો પ્રતિબંધ હોય એમાં મહત્વ છોડીને એ પ્રતિબંધને જોરથી પુરુષાર્થથી એક એવી લાત લગાવી દીધી જોઈએ ફરીને સામે આવે નહીં. પછી એવી બધી વાત પણ એને સંસારથી મુક્ત થવું છે, એને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ જીવો સંસારના પ્રતિબંધના રહ્યા રહ્યા મુક્ત થયા હોય એવો એક પણ દાખલો કે એક પણ ઘટના નથી. જે કોઈ મુક્ત થયા છે તે પ્રતિબંધ છોડ્યો એનું જ નામ મુક્તિ છે, બીજું કઈ નથી. પ્રતિબંધ છૂટે એનું નામ મુક્તિ છે. એ રીતે
Yeah.